તારીખ 25-8-1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 105 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 27
ભગવાન મારે અંતિમ તીર્થાધિનાયક થયા, જેમનું શાસન ત્યારે પ્રવર્તે છે, એમના ઉદ્દેશને બોધ છે, એમના ઉદ્દેશને પાત્રજી કેવો હોય છે, કોણ હોય છે, એનો અર્થ પણ કર્યો છે. ભગવાનના ઉદ્દેશને પાત્ર કહો, સમ્યક દશાને પાત્ર કહો, બંને એક વાત છે. એવું જે મોક્ષ સુધી સત્પુરુષના ચરણનો ઈચ્છક હોય છે, શું કહેવું, મોક્ષ સુધીને અંતરજિજ્ઞાસાનો આ એક વિષય છે કે કોઈ સત્પુરુષ વિદ્યમાન હોય, મોક્ષ માર્ગના જ્ઞાતા હોય, આત્માની નિર્દોષ પવિત્ર દશા જેને પ્રગટ કરી હોય, એવી પવિત્ર જીવન જે જીવી રહ્યા હોય, એવા કોઈ મહાપુરુષ સત્પુરુષ મળે પણ એમના ચરણ માટે જેનો અભિલાષા તો પોતાનું ભીડ કરવાની છે, પણ કેટલી ગરજ છે એ વાત એને સ્પષ્ટ કરે છે. એ જ મૂળમાં બે પોઈન્ટ છે, બે મુદ્દા છે. એક તો સત્સંગ, સત્પુરુષનો સંગ, સત જેને પ્રગટ વર્તે છે, પ્રગટ થયું છે, એનો સંગ કરવાની વાત છે. બીજું મિત્રાચાર્યથી કરવાનો સવાલ નથી, બરાબરીથી કરવાનો સવાલ નથી, પણ એના ચરણમાંથી કરવાનો સવાલ છે. એનો અર્થ એ થાય છે કે પોતાના હિતની એને ઘણી ગરજ થઈ છે, અત્યંત ગરજુ થઈને જે સત્પુરુષના સાનિધ્યમાં રહેવા માંગે છે એને ચરણ ઉચ્ચ કરવામાં આવે છે. બે વાત છે એની, કુસંગ કરવાનું છે એ તમને પ્રસરી દીધું છે એક સ્ત્રોત્રમાં, કે આ સંસાર અને કુટુંબ રૂપી કાર્ય કોટડી છે, ત્યાં છેલ્લ લીધી છે, અલ્પ ભાષી થવું, અલ્પ હાસિલ થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહકારી થવું, અલ્પ ગુરુ થવું, બીજાને ઉદ્દેશ કરવામાં મૂળ રાખવો અને પરિણામ વિચારવું, એ શ્રેયસ્કર છે. એ તો પોતાની વાત કરે એવી વાત કરે છે કે આવી રીતે રહેવા જેવું છે, આમ તો રહેવા જેવું નથી ગ્રહવાસમાં, તો પણ રહેવું હોય તો આવી રીતે રહેવું. એવા મુનિજીને આ પ્રકારની નિયમથી હોય છે. જો કોઈ વિદ્યમાન સત્પુરુષ એની નજરમાં ન હોય તો એના સમાજની તીવ્ર ભાવનામાં એ જીવાય છે. એટલું જ નહીં પણ તીર્થાદિનો પ્રવાસ કરીને શોધે પણ છે. કોઈ એવા પ્રસિદ્ધ હોય તો નજીક લઈને, સમીપ લઈને ઓળખાણ કરવાનો પરિશ્રમ પણ કરે છે. અનુભવમાં હોય તો એની અંદર બહાર જતા નથી. જો કોઈમાં આત્મજ્ઞાની પુરુષ વિદ્યમાન હોય, એને યોગ થાય, મળવાનું થાય, તો એની નજર બહાર જાય ન હોય તો એની તીવ્ર ભાવના રહે કે આવા કોઈ સત્પુરુષ મળી જાય તો મારું જીવન હું એમના ચરણમાં સમર્પિત કરું, સર્વભાવ સમર્પણ કરું અને મારા આત્માનું એ રીતે હિત કરું. એટલે ઓછું બોલ્યું, અલ્પહાસી થયું એટલે કે વિશેષ હસવાના પ્રકાર છે, ખુશી થવાના પ્રકાર છે. અલ્પહાસી એટલે પાપના પરિણામ છે. એટલે અલ્પ અલ્પ કરીને એમ કહેવું છે કે આવા બધા પ્રસંગોમાં રસ ઘટી જવો જોઈએ. અલ્પ કરીને શું છે કે પોતાનો રસ ઘટી જવો પરિણામ થવા જોઈએ. અલ્પભાષી થયું, અલ્પહાસી થયું એટલે ક્યાંય એને ગમે નહીં, ક્યાંય વિચેલી અલ્પ પરિચય થયું. સંસારી જીવન કુટુંબવાદીનો પરિચય એના પણ નિરસતા એમ જોઈએ, નિરસ પણ જોયું છે બધે. અલ્પ આવકારી થયું, જ્યાં ત્યાં આવકાર મળે ત્યાં જમું જમવું જે વિચારીને પોતાના પરિણામની જાગૃતિ રાખીને એમાં અલ્પતા આવવી જોઈએ, અલ્પ ભાવના દર્શાવવી. પરસ્પર સંસારની જે ભાવના છે એમાં પણ નિરસ છે, પરસ્પરના સંબંધોની ભાવનામાં અલ્પ સહચારી થવું, કોઈ પણ સંતમાં અલ્પ કરી નાખવો હોય એમાં અલ્પ વિરુદ્ધ જ્યાં ત્યાં બધાને ઉપદેશ આપવો એનું પણ ન કરવું. કેમ કે કિંમતી વસ્તુ છે એ ગમે ત્યાં શાકભાજી જ્યાં ફેરી કરવાની ઠીક નથી, અને કોઈ પણ કાર્યમાં એના પરિણામનો વિચાર કરો કે આમ કરતા શું પરિણામ થાય. એવી રીતે જે કુસુંગ છે એની અલ્પતા કરીને કુટુંબમાં, ગૃહસ્થિમાં, સમાજમાં રહેતા જે કાંઈ કુસુંગનો પ્રસંગ છે એને ઘટાડી નાખવો, મોક્ષનો માર્ગ ગ્રહણ કરવો છે, અલૌકિક માર્ગે ચાલ્યા જવું છે, લૌકિક માર્ગથી પાછા વળવાનો આ પ્રારંભ છે, આવી રીતે શરૂઆત કરવી. રસ છે એમાં પોતે સ્વતંત્ર છે, રસ લે છે પણ સ્વતંત્ર, પણ એનો રસ ઘટી જાય તો પણ સ્વતંત્ર. રસ ક્યારે ઘટે કે મારા આત્માને નુકસાન છે એવો ખ્યાલ આવે ત્યારે. મારા આત્માને નુકસાન છે એમને ખ્યાલ આવે એટલે એને રસ ના આવે. આ રસ લેતા મને નુકસાન છે એમ તો ખબર પડે, રસ નહીં આવે. જીવનો સ્વભાવ છે કે લાભ હોય ત્યાં રસ વધે, નુકસાન હોય ત્યાં એનો રસ હોય તો પણ ઘટી જાય અથવા ઉડી જાય. આ સ્વાભાવિક છે. પરિણામ એટલે કોઈ પણ કાર્ય આવે મનુષ્ય જીવને, આત્માર્થી જીવને જો આત્મનું ધ્યેય છે તો બધે વાત એને મુખ્ય થાય છે. એ મુખ્યતા રાખીને એ કંઈ કરે છે, આગળ આવશે કે ખાવું છે તો આત્માર છે, પીવું છે તો આત્માર છે, રડવું છે તો આત્માર છે, કંઈ પણ પ્રવૃત્તિ કરવી છે તો પણ આત્માર છે, નથી કરવું તો પણ આત્માર છે. આત્માનું પ્રયોજન, આત્મહિતનું પ્રયોજન કરે એ લક્ષ્ય રાખીને કામ કરવું છે તો કરવું છે. એનો અર્થ શું છે? રડવાની માટે બોલેવો આપશે, કમાવું છે, રડવું છે તો આત્માર્થે. આત્માર્થે કેવી રીતે રડવાનું? તો રડવું નથી, નિવૃત્ત થવું છે આ પ્રગતિથી, એમ છે એનું લક્ષ્ય. રડવા માટે રડવું નથી, પણ કોઈ પણ રીતે યાચક વૃત્તિમાં ન રહેવાય, દિવતામાં ન રહેવાય. અલ્પ પણ પોતાનું સાધન અલ્પ પોતાથી રહે એટલા પૂરતા. જો આત્માર્થનો રહેવાનું હોય તો જગતનો જે વૈભવ છે એ વૈભવને પ્રાપ્ત કરવાનું થશે. કે બધામાં નામ કાઢો, સૌથી પહેલા કુટુંબમાં આગળ પડતો થઈ જાઓ, પછી આખી નાતમાં આગળ પડતો થઈ જાઓ, પછી આખા ગામમાં થઈ જાઓ, પછી આખા ગુજરાતમાં થઈ જાઓ, પછી આખા હિન્દુસ્તાનમાં થઈ જાઓ, અને પછી આખી દુનિયામાં થઈ જાઓ. આ તો અંદરની વાસના છે, એના ઉપર શુદ્ધ પ્રભાવ છે. એ લાઈન કરવું છે તો આત્માર્થે મારા પરિણામ કોઈ નીચી કોટી ના થઈ જાય, યાચના કરતા, દીવતા કરતા, એના કરતા અલ્પ પરિશ્રમ કરીને, અલ્પ વ્યવસાય કરીને, અલ્પ જરૂરિયાત પૂરી કરવા માટે, અને આત્માર્થને મુક્ત કરવા માટે કરવું કરી લઈને બસ એવી રીતે આવી જાય. પછી જે મને છે એ તો પૂર્વ કર્મનો સાર બને છે, વર્તમાન ઈચ્છાનો સાર. આખી દુનિયાને ઘરે બેઠું હોય તો પણ બધું મળી જતું નથી, આખી દુનિયા પોતાને ત્યાં આવતી નથી. અને આવો આત્માનો વિચાર હોય તો પણ પૂર્વ કર્મનો સાર જ આવે છે. મને તો વિરાટ ઘણો છે પોતાને, એ તો 20-20 વર્ષથી વિરાટ ઘણો છે. તો 25મા 26મા વર્ષે જે કાર્યલોકોને લીધું કે ઉદયથી ખસવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પ્રસંગો બધા એવા ઉભા થાય છે કે ઘટવાને બદલે રંજ માત્ર ઘટતા નથી, વધે છે પણ રંજ માત્ર ઘટતા નથી. તો જેમ જેમ વધે છે એમ વૈરાગ વધે છે. મારી ઈચ્છા નથી, બધું વિરુદ્ધ થાય છે, ભાવનાથી વિરોધ થાય છે. અંદર બીજું કામ કરે છે, પરિણામ અંતરનું પરિણામ વિરુદ્ધ કામ કરે છે. હા, શું ખ્યાલ છે? ઠીક છે, વેપાર વધી ગયો, ઠીક છે, નફો વધી ગયો, ઠીક છે, ઉતાવળ વધી ગઈ, ચાલો અમે આગળ પણ વધી, કીર્તિ પણ વધી, માન સન્માન પણ વધશે, એ પ્રકાર છે. ખામી રહી છે, ઉપાદાની પોતાની પાત્રતાની ખામી રહી છે, એટલે બધે રીતે લેપાણું નથી. તીર્થંકરના ઉદ્દેશથી ગુરાતન લેપાણું અંતર પરિવર્તન નથી, ભીનું પરિવર્તન એટલી વાત સંસ્કાર નથી. સંસ્કાર આવે થઈ જાય છે, સંસ્કાર નથી લેતા. એવી પરિસ્થિતિમાં સત્સંગ મળવા થતા સત્સંગ નિષ્ફળ જાય એવા કારણોને, એવા પરિણામોને પોતે સેવા છે અથવા સેવે છે એને જોઈ આવે છે. એ વિશે અમે કીધું ચાખો એવું શક્ય પણ તે સત્સંગ ને સત્સંગ સત્કૃષ્ટ એનો સંઘ છે. તેણે જોયું છે. આ જીવે તેને પણ ભૂતકાળની જાણ્યું નથી અથવા સત્પુરુષનો યોગ પરમ ભૂતકાળી છે એવું પહેલેથી સમજ્યો નથી અને એમ એમ પુરુષકર્મના પુણ્યો દેહ સત્સંગમાં આવી ગયો છે. માન વિના, વિચાર વિના, અભિપ્રાય વિના જીવે તેને પરમ ભૂતકાળી જાણ્યા નથી, પરમ સ્નેહને ઉપાડતો નથી અને પ્રાપ્તમાં અપ્રાપ્ત કરવાનું થવાનું સંજ્ઞાનું વિસર્જન કહેવાય છે. એ પ્રસંગની અવધિ છે, મર્યાદા છે, બહુ તો આયુષ્ય પર્યંત રહેશે કાં તો એ પહેલાં પણ છૂટી જશે. તમે આ પરિણામ વધારે ખરાબ થશે તો તમે જોડે એમ કે મને ભાવ નથી આવતો એટલે હું નથી આવતો, પોતાનું છૂટી જાય છે. પ્રાપ્ત થવા છતાં અપ્રાપ્ત થવા છતાં અપ્રાપ્ત ફળવાનું થવા યોગ્ય એવી સંજ્ઞા એમાં જીવના પરિણામ સંજ્ઞા એટલે કાળ સંજ્ઞા જે હોય છે એમાંથી કોઈ પણ સંજ્ઞા સ્થિર હોય છે. એ સ્થિર સંજ્ઞાને લઈને જીવને અપ્રાપ્ત પ્રાપ્ત થવા છતાં, સત્સંગ પ્રાપ્ત થવા છતાં અપ્રાપ્ત હોય એવું એવા ભાવમાં એ વર્તતો હોય અને નિસર્જન કર્યો છે એ લોકો એને પૂરો થયો છે એમ સ્ત્રી વિકરાગે કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતનો વિચાર નથી. આ વિષયમાં પોતાની વિચારણા એટલી બધી ગહન અને રસમુક્ત હતી કે આ જ વાતની વિચારણાથી અમારા આત્માના આત્મગુણ આવિર્ભાવ આવિર્ભાવ પામી સમાધિ બને પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. પોતે વંદન કરે છે, નાનીથી જ વંદન કરે છે સત્પુરુષને કે આ વાતની વિચારણાથી, આવી વિચારણાથી, આવી વિચારણા કરતા જ તમારો આત્મા તમારા આત્મગુણને પ્રગટ કરે કરી છે. આવિર્ભાવ પામી ગયો ક્યાં સુધી કે સહજ સમાધિ પર્યંત પહોંચી ગયો, નિર્વિકલ્પ દશા સુધી પહોંચી ગયો. એવી આ વિચારણાના ફળમાં અમે એની સુધી પહોંચ્યા છીએ એનું મૂળ સત્સંગ છે, અમારી સત્સંગની ભાવના છે. એ સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. પોતાના અનુભવની કલમ ચાલે છે એનો જોતોમાં જોડાયેલી વાત છે. અવશ્ય આ પ્રથમ સર્વપ્રથમ સર્વસાધનને ગૌણ જાય નિર્વાણનો મુખ્ય હેતુ, અનેક દર્શનો નહીં નિર્વાણનો મુખ્ય હેતુ એ સત્સંગ સર્વાત્મપણે ઉપાસના યોગ્ય છે. બધી અર્પણતા કરીને માનને તોડી નાખે, ક્રોધને તોડી નાખો, માયાને લેવા ન દે, સર્વાત્મપણે ઉપાસના યોગ્ય છે કે જેથી સર્વસાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. આ અમારો પ્રત્યક્ષ અનુભવ છે કે જો જીવ સત્સંગની મુખ્યતા કરે, સત્પુરુષની મુખ્યતા કરે તો એનું અવશ્ય આત્મની સાર એના અમે સાક્ષી છે. પ્રત્યક્ષ પુરાવો છે અમારો, ગેરેન્ટી વાત છે, કોઈની સાંભળી વાત કરીએ છીએ એમ નથી. અમારા
અમે સાચા છીએ,
અમે સાચા છીએ એ જ પરિણામે તમે રચ્યા છો એમ કહે છે સત્પુરુષ. અમે જે કરીએ છીએ તે સાચું છે, અમે સાચા છીએ એમ જ જીવને રખડવાનું થયું છે. હવે રખડવું છે કે રખડવું બંધ કરવું છે, પરિભ્રમણ બંધ કરવું છે એ નક્કી કરીને આવવાની વાત છે. સત્પુરુષના પરમનો ઉચ્છે એમાંથી આ વાત ચાલે, ક્યાંથી વાત ચાલે છે પહેલું વચન ચાલે છે. સત્પુરુષના ચરણને ઓછું એમાં અમે સાચા છીએ એ વાત છે, એમાં વાત છે. સર્વભાવ સર્વાર્પણ સર્વાર્પણ પણ એ ઉપાસના બધી મૂર્તિને ઉપાસનાની વાત છે. અમે સાચા છીએ એ રાખીને
હું સત્સંગ ઉપાસવાની વાત હોય શકે
નહીં.
પહેલા તો આપનારી રીતે પૂછી દેવા જોઈએ કે હિત કરી દેવું છે કે હિત ન થાય તો કઈ વાંધવાની ચાલશે. હું શું આગળ જાય શું વિચારી જરા ઉતરીને આત્માને પૂછી દેવા જેવું નથી. તો પોતાના પ્રાપ્ત થઈ જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો વાત છે. સત્સંગનો વાત નથી, સત્કૃષ્ણ વાત નથી, આ જીવનો વાત છે. અપરાધ આ જીવનો છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ અલભ્ય અત્યંત દુર્લભ્યના યુગમાં પણ તેને તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માથા કારણો કહો, માથા પરિણામો કહો, એનો ત્યાગ ન થયો. એ પરિણામ એને છોડ્યા નહીં. સત્સંગ નિષ્ફળ જાય એવા પોતાના પરિણામને એને છોડ્યા નહીં. એટલે સત્સંગ લેવા છતાં તે નિષ્ફળ ગયો. આ બધી આ સર્વકાળે આ જીવમાં તો અનેક વાર આવું જોયું છે. સર્વકાળે અનેક જીવોને માટે બને છે. કેમ કે મહાપુરુષના સત્પુરુષના સમાગમમાં અનેક જીવો આવે છે. કોઈક જ જીવ કરે છે, બહુ અલ્પ માત્રામાં અલ્પ સંખ્યામાં. તે એમ દર્શાવે છે કે જે બહુ બધા જીવો આવી જીવ કરે છે. કયા પ્રકારના પરિણામ છે? માથા કારણો સત્સંગ નિષ્ફળ જાય એ કયા પ્રકારના પરિણામ છે? કે મિથ્યા આગ્રહ, અમે સાચા છીએ શું છે એનું નામ શું? અમે સાચા છીએ એનું નામ શું? કે મિથ્યા આગ્રહ, પોતે નક્કી કર્યું છે એ આગ્રહ છોડવો નથી. કે છે એ મિથ્યા આગ્રહ ન છોડવો હોય સ્વચ્છંદ પણ નાનીની આજ્ઞા એ ચાલવું નથી. પોતાની ઠીક પડે એમ ચાલવું મિથ્યા આગ્રહ સ્વચ્છંદ પણ પ્રમાદ. વાત સાંભળી છે, ગીતનો માર્ગ શું છે એ સાંભળ્યું છે. અત્યારે 609માં જઈએ છે. ગુરુ ચાલે છે 105 ની વળી કે સમૂહ દશાને પાત્ર કોણ, અથવા ભગવાન મહાવીરના ઉપદેશને પાત્ર કોણ છે? તો કે સત્પુરુષના ચરણ અનુચ્છ પાત્ર યોગ્ય, જેમાં બોધ પરિણામ પામે, બોધ રહે, બોધ સ્થિર થાય એને પાત્ર કહેવામાં આવે. પાત્રમાં વસ્તુ રાખતી છે, જ્ઞાનીમાં રાખતી છે, દુનિયાના જૂના વાસણમાં યોગ્ય, જૂના વાસણમાં અનાજ, અનાજના વાસણમાં કપડાને, કપડાના કબાટમાં તો બોધમાં સ્થાનમાં લઈ સિદ્ધને યોગ્ય સ્થાન હોય છે. તો આ ભગવાન મહાવીરના બોધને સ્થાન પામે એવું જીવ કોણ છે? એવી યોગ્યતા વાળો તો કે સત્પુરુષના ચરણમાં ઈચ્છું છું. સત્પુરુષના સમાગમમાં ઈચ્છું કરવું નથી લીધો, કેમ કે ગુરુ વાત કરી છે. સત્પુરુષનો ઈચ્છુક છે એમાં સમાગમ આવી જાય છે, પણ એના ચરણના ઈચ્છુકમાં એની ગરજ કેટલી છે એ વાત આવી જાય છે. પાત્રતાનો આંક શું કે કોની કેટલી પાત્રતા છે? પાત્રતા અને સ્ટેજ છે. ત્રણ વિભાગ કરીએ તો જગન્ની મતલબ ને ઉત્કર્ષ, પછી યોગમાં પણ ઘણા સ્તર લઈ શકાય. તો એનું ધોરણ શું નક્કી કરવાનો આ શું કે જે જીવને જેટલી સત્પુરુષના ચરણમાં રહેવાની ગરજ છે એટલી એની પાત્રતા, જેટલી ગરજ ઓછી છે એટલી અપાત્રતા, અને ગરજ નથી તો જરા પણ પાત્રતા નથી. આ સીધી વાત છે. પછી બારમાં આપણે ગમે એટલે હોય, કોઈ વિજ્ઞાન હોય, કોઈ પંડિત હોય, કોઈ ગમે તે કહેવાતા હોય, પણ સત્પુરુષ વિદ્યમાન હોય અને એના ચરણમાં સર્વ આગ્રહ મૂકીને, કેમ કે બધા તારા રીતે આગ્રહ છે, તારા રીતે આગ્રહ સાચા નથી, તમે સાચા છો એ વાત ઉપર ચોકડી મૂકવાની વાત છે, એના ઉપર ચોકડી મૂકી દેવી પડે. ત્યારે પાત્રતા આવે છે, પછી પાત્રતા આવે છે તો આગળનું કામ સુગમ થાય છે, સહેલું થાય છે, સરળ થાય છે. જો પાત્રતા નથી તો કોઈ પણ કરોડ ઉપાય કરે એ બધા જ નિષ્ફળ
ભાવ ઉત્પન્ન થી વધી જતા.
ભાવ ભ્રમણ ને છૂટવાનું નિમિત્તત્વ છે એનો પણ ખ્યાલ નથી, તો ઉપાદાન ના થાય એને ક્યાંથી હશે? જેને નિમિત્ત સ્થૂળ વિષય છે, નિમિત્ત નો નિમિત્ત સ્થૂળ વિષય છે, ઉપાદાન નો વિવેક તો અતિ સૂક્ષ્મ વિષય છે. જીવને ભ્રમણાને ભૂલ એ થાય છે તો પોતે સૂક્ષ્મ વિષયમાં પ્રવેશ કરી શકે છે એમ માને છે, અને સ્થૂળ વિષયમાં તો બલબૂતે ભૂલ હોય છે. એવું બને નહીં તો કોઈની આંખ મોટો અક્ષર ન વાંચી શકે, એની આંખ જીણો અક્ષર વાંચી શકે, એવું બને બોલી ન હોય, ન બની શકે કોઈ દિવસ. એવું બોલી આવ્યું છે કે જેને નિમિત્તનો વિવેક છે એને ઉપાદાનનો વિવેક હોઈ શકે છે. એ આ સંયુક્ત કૃષ્ણ પરના સંસારમાં આવી ગયો છે કે જે નિમિત્તમાં ભૂલાશે તે ઉપાદિત નિશ્ચયમાં અને ઉપાદાનમાં પણ ભૂલાશે. નિશ્ચયના ભાગમાં ભલે ગમે તે વાત કરતા હોય એ દરેક ભૂલેલા છે, એમાં શંકા નથી. મિથ્યાગ્રહ સ્વચ્છંદપણે અછંદ પ્રમાણમાં પણ પોતાની ઈચ્છા પ્રમાણે કરવું છે, સત્પુરુષની આજ્ઞા પ્રમાણે કંઈ કરવું નથી. પ્રમાદ રૂપે વાત સાંભળી છે તો પણ એનો પુરુષાર્થ કરવો નથી, બીજા બીજા કાર્યોમાં વેશ કરેલો નથી. એને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરવી હોય, એટલે કે અપેક્ષા રાખવી હોય, અનેક પ્રકારના ભોગ ઉદ્ભોગમાં સુખ બુદ્ધિથી અપેક્ષા રાખવી હોય, સત્સંગ હોય, સત્સંગ પ્રાપ્ત હોય, પણ પોતાને ઉદયમાન જે પંચેન્દ્રિયના વિષયોનો જ્યારે પણ ઉદય હોય ત્યારે અપેક્ષા વ્યક્તિથી સુખ બુદ્ધિથી પ્રવેશ કરે તો એને સત્સંગનું ફળ ન મળે. આ એ સીધો સંબંધ છે. શાસ્ત્રમાં એ વિષય આવે છે કે દ્રવ સ્વરૂપ છે, જે સત્સ્વરૂપ છે એની ઉપાસના કરવી હોય, ધ્યેય કરવું હોય, એની ઘોષણા અંતર ઘોષણા કરવી હોય, તો આ જીવે બધી જગ્યાએથી નિરસ થઈ જતો. પંચેન્દ્રિયના વિષયોમાં ઘણા રસવાળા પરિણામ હોય અને એ સંસ્કૃત માટે એને સંસ્કૃતની અસર ન થાય, આગમ માટે આગમની અસર ન થાય. સત્સંગ માટે અવશ્ય હોવું જોઈએ એમ કહે છે.
વ્યાપારી
આખી દુનિયાનો પૂર થયેલા પણ આ આત્માને લાભ નથી, સુખ નથી, એ તો પેલા નાશ મારે લેવાનું. આખી દુનિયાના અમુક પોતાના ગંધ ખરીદાઈ જાય તો આ આત્માને ક્યાંથી ક્યાંથી સુખ આવવાનું નથી. એક પણ પ્રસંગ નથી આ આત્માને સુખાવવાનું. પ્રતિકૂળતાના ગંધ ખરતાઈ જાય હું જેટલી મીઠા એમાં ટકી શકશે. નહીતર તો છાતી પીછા છે એટલે આત્મા નહીં જવાનો છે, છેલ્લે હું થવાનો છે. વેદનામાં આવવાની છે, પ્રાંત તો ક્યારે વેદનાથી આવીને આવી એને દિશાવાની છે, અને એ દિશા છે ત્યારે ક્યાં ટકશે, ક્યાં ઊભો રહેશે, તૈયારી બી કરવી હોય તો ક્યાં જશે. તૈયારી તો અત્યારે જ કરી લેવાની છે, ઉધારીનો સવાલ નથી, અત્યારે જ તૈયારી કરી લેવાની છે જેટલી કરવી હોય. એ પ્રકારના પરિણામ હોય તો સત્સંગ પ્રવાહ થાય નહીં, અથવા સત્સંગમાં એ નિષ્ઠા અપૂર્વ ભક્તિ આની ન હોય.
મૂળા ચારે પ્રકાર મેં એક જગ્યાએ બાંધેલી અસ્થિ છે, મૂળા નાસ્તિના પરિણામ છે. આવા આવા પ્રકાર જીવને ઉગીએ તો સમજવું કે સત્સંગ મળે છે, કૃષ્ણ યોગ મળે છે, નિષ્ફળ થઈ જશે. તો કે એની દવા એક જ છે, એક નિષ્ઠાએ અપૂર્વ ભક્તિએ. બધા જ્ઞાની કે એટલે હું પણ ગુરુ ગુરુની જ્ઞાની કહું છું, એવું આમાં ચાલતું નથી. અંતરંગ પર્યાય જે છે, મૂળ દશાબે જ્ઞાનીની છે, ત્યાં સુધી નજર આપી જોઈએ, તો જ ઓળખાણ થાય, તો જ બહુમાન આવે, તો જ અપૂર્વ ભક્તિ આવે, તો જ એક નિષ્ઠા રહે. નહીં એક વાત માને અને બીજી વાત માનવા તૈયાર થાય નહીં. સત્સંગનું ઓળખાણનું જીવને દુર્લભ છે. કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થાય એવી મહત્વપૂર્ણ યોગ એટલે એ કોઈ વર્ણન આવે કે ઓળખાણ થાય ને નિશ્ચય કરે કે આ જ સત્સંગ એટલે સત્પુરુષ છે. એ સાક્ષી એટલે ખાતરી ભાવ, સાક્ષી ન થયા ખાતરી થઈ જાય પોતાને, સાક્ષી એટલે જ્ઞાતા દ્રષ્ટાને એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય, આપણને બધા સાક્ષી પુરાવાના હોય તો ખાતરી થઈ જાય. એવું પોતાની અંદરથી સાક્ષી પૂરેલો ભાવ ઉત્પન્ન થાય, ખાતરીબંધ ભાવ ઉત્પન્ન થાય, તો બે જોઈએ તો અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી એ મારી પ્રવૃત્તિના કાપ નથી લેવો. એ કરીને વિચાર કરીને પોતાની જરૂરિયાતની મર્યાદા ઘટાડીને અને પ્રવૃત્તિને સંકોચવી. એ ઉપરાંત પ્રવૃત્તિને સંકોચવી, એ ઉપરાંત એ તો બહારની વાતથી અંદરમાં શું કરવું, પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગી કરેલી હોવા આ અંતર અવલોકનનો વિષય છે. અવલોકનમાં આવવો અને પોતાના રસને જોતા એ રસ ઉપર કાપ પડશે. રસ વૃદ્ધિ ત્યારે થાય છે કે પોતાની જાગૃતિ ન હોય તો જ રસ વધી જાય, જાગૃતિ હોય તો રસ વધી શકતો નથી. એટલે વિભાવ રસ કહો, દોષ કહો, તેને પરીક્ષણ કરવા એટલે એનો રસ કાપવું, એનો રસ કપાઈ જાય એવી જાગૃતિ રાખવી. અને તે સત્સંગની અર્થે એટલે સત્પુરુષના યોગની અર્થે, સત્પુરુષની મુખ્યતાની અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય, જાનનો જોખમ ખેડવું એમ કહે છે. દેહત્યાગ કરવાનો એવું થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી અધિક કોઈ પદાર્થ નહીં વિશે વિશેષ ભક્તિ રીતે રાગ ખરાવવો યોગ્ય નથી. તમારે રસગાળા લીધો છે એટલે બીજા બીજા વિષયમાં રસ પડી જાય અને સત્સંગ પ્રાપ્ત થયે, પુરુષાર્થ ધર્મ મંદ રહે. પુરુષાર્થ ધર્મ ક્યારે મંદર, મંત્ર સમજણ તો પડે છે, સૌક્ષમ લઈને આવ્યો છે તો ખબર નથી પડતી એમ નથી, પણ પુરુષાર્થ નથી ઉપડતો. એનું કારણ કે એને રસ ગાળવતા ઘણી છે, ત્યાં જ્યાં જ્યાં પોતાનો ઉદય છે ત્યાં એને રસ ઘણો આવે છે, એને રસ ગાળવ પરિણામ કહેવામાં આવે. તેથી પુરુષાર્થ ઉપડતો નથી અને સત્સંગ પ્રવાહ થતો નથી એમ જાણીને પુરુષાર્થ સુધી ગોપનું ઘટે નહીં. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયું, પણ એ રોગ નિરંતર રહેતો ન હોય, દૂર રહેવું પડતું હોય આવી કાવી કોઈ પણ કારણસર. તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એનો ઉદ્દેશ એ પ્રત્યક્ષ સત્પુરુષ તમને જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વનું સમ્યક્ત ઉત્પન્ન થાય છે એમ કરી શકાય છે. आंखों पर प्रवेश है, ये सबसे ऊपर अच्छा बधाई आत्मा से जुड़े ऊपर आठ स्वाध्याय स्वलक्ष्य में विषय है। स्वाध्याय में आ डिसिप्लिन है, मैं मानकर चालती हूँ और तो बीजे याद न कराए, एक शिष्ट ने खातर पर बीजी चर्चा न कराए, बीजू प्रकरण में लेवाया आत्मा वक्ता है क्या श्रोता है, न श्रोता है बीजो प्रश्न करो, न वक्ता है विषयांतर करो, ये नियम शिष्ट है। એમ પરલક્ષે ન સ્વાધ્યાય કરવો, પોતાના આત્માને લક્ષમાં રાખીને સ્વાધ્યાય કરવો, એ પણ એટલું શિસ્ત છે। જો શિસ્તમાં રહેતો પણ બહુ મોટો ફેર પડે, શિસ્ત છોડી દઈએ તો કઈ પ્રશ્ન રહેતો નથી। પરિસ્થિતિ તો એવી ખરાબ થઈ છે, આપણા મોક્ષ સમાધિ લૌકિકમાં પણ આજે ફર્સ્ટ સેકન્ડ થર્ડ સ્કૂલની અંદર શરૂઆતના સ્ટાન્ડર્ડમાં ભણ્યા હોય, નાની ઉંમર હોય 12-15 વર્ષની ઉંમર હોય, એટલે એટલી બધી કાંઈ વિશેષ બુદ્ધિ ન હોય, વખત ખીલી હોય, પણ એ વખતે જે ક્લાસના શિક્ષક જેને આપણે વખતે ગુરુ કહેતા, ગુરુકુલ એને સન્માન કરે ને કંઈક, તો આજે ભણાના રસ્તામાં વખતે ગુરુજી આપણી તબિયત કેમ છે, તમે આટલી ઉંમર થયો તો આપણે પણ ઉંમર થઈ રહે કે અમારા જેવી સેવા હોય તો બતાવો, કંઈ કામકાજ હોય તો કહેજો। આટલું તો સહેજ લૌકિક શિક્ષા ગુરુ હોય એનું માન રાખે, પણ અત્યારે જ્ઞાની હોય કે જેની પાસેથી કંઈ તત્વ વિચારનો લાભ મળ્યો હોય તો એની શરમ સરતા લાગે, આત્માત્મક પરિસ્થિતિ છે એની શરમમાં ગમે તેમ વર્તે, ગમે તેમ બોલી નાખ્યા, ગમે તેમ પ્રવૃત્તિ નાખ્યા, એટલો લૌકિક જે વિવેક હોય છે અને જે નાની ઉંમરમાં પણ હોય છે એટલું પણ શ્રેષ્ઠ જોવા મળે છે। સમાજની જે દુર્દશા છે એનું કારણ આ છે, એટલે આ શિસ્તનો વિષય છે કે પોતાના આત્માને મુખ્ય રાખીને જ સ્વાધ્યાય કરવાનો છે, બાજુમાં દર્દ હોય એની સામે જોવાનું નથી, આગળ જોવાનો તો પ્રશ્ન નથી, પણ પોતાને મુખ્ય કરીને ચાલવાનું છે। હવે આત્માથી એ કેવું અભિપ્રાય હોય છે એ વાત કરે છે તે મોડ્યુલમાં, કે જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, આ નાશ મારવાની માનને કે જે કાંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણ થાય તે કરવું છે, એટલે ઈચ્છા ઉગે તો આત્માને પહેલા પૂછી લેવું, બે ઉદાહરણ નથી કોઈના ઘરે પૂછવા, કે આમાં તારા કલ્યાણનો દ્રષ્ટિકોણ જળવાય છે, રહે છે, ચાલુ છે, કે આ મૂકીને એક તો મૂકીને આગળ આવે છે, બસ નહીં ભૂલો પડે, તારો આત્મા તારો ગુરુ થઈને તને અંદરથી જવાબ દેશે હા કે ના, તારે કોઈને કોઈ બીજા ગુરુને પણ પૂછવા જવાનું નહીં પડે, કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણ થાય એ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગ મન વચન અને કાયા તેની ઉદયની પ્રવૃત્તિ થતી હોય તો ભલે થાય થવા દેતા, પણ થયું કે સ્ત્રીઓથી રહી એટલે મનમથન કાયા જે રહી એની સ્થિતિ એટલે સિદ્ધદશા એ કરવાને અર્થે જો ધ્યેય પહેલા છે હજી પણ મુમુક્ષુ છે પણ સિદ્ધ સિદ્ધપણાનો ધ્યેય છે એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ ઉપાય કર્તવ્ય છે, એ મનમથન કાયાની પ્રવૃત્તિ ક્ષીણ થાય ઘટી જાય એ જ કર્તવ્ય છે, તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, કઠિનપણાનો ત્યાગ, પ્રમાદનો ત્યાગ, ઇન્દ્રિય વિષયોને લયના રસનો ત્યાગ એ મુખ્ય છે, તે સત્સંગના યુગમાં અવશ્ય આરાધન તૈયાર રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન તૈયાર કરવા, કેમ કે સત્સંગ પ્રસંગ માં તો જીવને કઈક ન્યૂનતમ એટલે ક્ષતિ હોય ખામી હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, ધ્યાન ખેંચા છે કોઈ ને કોઈ વાત ઉપર. પણ સત્સંગના પરોક્ષપણામાં એટલે દૂર ક્ષેત્ર હોય તો એ પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, આશરે નહીં, લોકસુધું આચરણ કરાવી ગયું, અનુસરે નહીં, આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદ અને શિથિલતાને છોડે નહીં, તો તે દિવસે પણ જીવનું કલ્યાણ અનંત કાળે પણ થાય નહીં. સત્સંગ ઉપર કેટલી બધી વાત લખી છે. આ તો આપણે ક્યારેક વાંચન વાર વાર લઈએ છીએ, પણ અહીંયા આપણે જે ચાલતો વિષય છે કે પાત્રતા માં સત્પુરુષના ચરણો ઈચ્છુક છે એમાં સત્સંગ શબ્દની વાપરવાને બદલે ચરણો ઈચ્છુક છે એવું કેમ લખ્યું છે? સત્સંગના ઈચ્છુક લેવાના બદલે સત્પુરુષના ચરણમાં ઈચ્છુક કેમ લીધો છે? કે અપૂર્વ ભક્તિથી, અત્યંત ભક્તિથી, એક નિષ્ઠાથી અને અત્યંત ગરજમાન થઈને, પૂરી ગરજથી જે સત્સમાગમ કરવા ઈચ્છે છે એને એનો લાભ થાય છે. એમાં ન્યૂનતા રહે છે, ખામી રહે છે, તો એને એનો લાભ થતો નથી. માને તો છે, તો માનું છું, પણ એ વંચના બુદ્ધિ છે, પોતે છેતરાઈ જાય એની બુદ્ધિ છે અને એને લઈને એને ખ્યાલ નથી આવતો તો પોતે શું ભૂલ કરે છે. એટલે ચરણમાં ઈચ્છું એવી વાત લીધી છે. આ ચોથું ચરણ છે. ચરણ એટલે વચન થાય છે, ચરણ એટલે આચરણ થાય છે, કરવું આચરવું આચરણ પણ થાય, ચરણ એટલે પદ પણ થાય છે, ખરાબ થાય છે. પણ અહીંયા તો મુખ્ય જે અભિપ્રાય છે એ છે કે જયારે સત્પુરુષના ચરણમાં રહેવું છે એટલે પૂરા ગરગુર થઈને એ કયા ટાઈમ કરવું છે. ભાઈએ પણ ગુરુભાઈ પ્રશ્ન ઉઠાવ્યો કે અમને એમ લગ્યા કરે છે કે અમે સાચા છીએ, એ મીઠા આગ્રહ છોડી દીધો, એ આગ્રહ નહીં ક્યાં. સત્પુરુષ પાસે કોઈ વાત રાખવાની હોય છે, મારે ભાઈએ પ્રશ્ન કર્યો કે ઉતરતા ચાલતું જયારે તો કોઈ વાત એવી હોય, જયારે વિચારવા જેવો પ્રશ્ન છે, કોઈ વાત એવી હોય કે સત્પુરુષ કહે તેને બુદ્ધિ ના પાડતી હોય, આ બરાબર નથી લાગતો, આ ભલે સત્પુરુષ હોય તમે પણ આ બરાબર નથી લાગતો, ક્યાં શું કરવું, એવો પ્રશ્ન કરતા સત્પુરુષ કરે કે કહે જે કાંઈ હોય છે એ બરાબર ન લાગ્યું હોય, બુદ્ધિ સ્વીકારતી ન હોય તો શું કરવું? તમને એ વિચારું કે ભૂલ તો મારી થવાની સંભાવના છે, એમની ભૂલ થવાની સંભાવના નથી. ભૂલ દેખાતી હોય તો એમ વિચારવું કે એક વાર સ્વીકારી લેવું અને પોતાની ભૂલનું સંશોધન કરવા માટે નીકળવું. પછી સ્વીકારશો તો ભૂલનું સંશોધન કરવા નીકળ્યા છે. તો એ વાત જો સ્વીકારવામાં નહીં આવે કે ભૂલ મારી ન હોય, મારી હોય એમની ન હોય, એવું જો સ્વીકારી ન હોય તો પોતાની ભૂલ શોધવાનો અવસર નહીં મળે. આ પરિસ્થિતિ આવશે બરોબર. પહેલા આમ વિચારી લઉં તો એ બુદ્ધિમાં કઈક એવું થયું હશે તો પણ વાંધો નહીં આવે. હવે તો એમ થાય બીજો તર્ક છે, આ તો બુદ્ધિવાળાનો જમાનો છે, ત્યારે પરખેથી ચર્ચાઓ બહુ ચાલે છે કે ભલે પોતાની ભૂલ હોય ને આવી રીતે સુધરી જાય તો પોતાને લાભનું કારણ છે. પણ માનો કે સંતોષની ભૂલ હોય, માનો કે હોય તે પક્ષોક્ષમનો વિષય બહારના કાર્યોમાં હોય છે, બહારના કાર્યોમાં એવું ભૂલ પણ હોય, ઉઠા થતું હોય, એ તર્ક છે. માનો કે એમ થયું હોય તો શું કરવું પડે? પણ એમ જ કરવું કે કાંઈક હોનહાર એવું હશે માટે એમને એવો વિકલ્પ આવ્યો. કેમ કે પરિણામ લાયક છે જગતમાં, માણસ લાયક નથી એના તો. સફળ થયો તો બહુ ડાયો, એક માણસ નિષ્ફળ જાય તો મૂર્ખ છે. આટલી એને ખબર નથી પડતી કે આ રીતે કર્યું. જગતમાં પરિણામ ડાયો છે, માણસ ડાયો નથી. એકને એક માણસને ડાયો ગણવામાં આવે છે, તે જ માણસને પાછો ગાંડો ગણવામાં આવે છે, પાછો તેને ડાયો ગણવામાં આવે છે. પેલો કેમ કે હું જે શું છું, પણ આ બધું બાળનું પરિણામ આવે છે એ અનુસાર દુનિયા તો ડાયો ગાંડો ગણે છે. તો જ્યારે પુરુષનો વિકલ્પ આવે છે એ પ્રથમ દ્રષ્ટિએ પરિસ્થિતિને સાનુકૂળ ન દેખાતો હોય પણ એમ વિચારવું જોઈએ એમને વિકલ્પ આવ્યો છે માટે તેઓ એવો હાર હશે, નહીં તો એમને એવો વિકલ્પ આવે નહીં. માટે દૂર જોવાની દ્રષ્ટિ છોડી દઈને એને અનુધર્મ, એ એક જ મુમુક્ષુ ધર્મ છે, બીજો મુમુક્ષુનો ધર્મ નથી. જો મુમુક્ષુ એ ધર્મનો ત્યાગ કરે તો કહેવાની જરૂર નથી કે એને મુમુક્ષુતાનો પણ ત્યાગ કર્યો છે, એ કહેવાની જરૂર નથી.
પરીક્ષા કરવાની વાત આવે છે,
પરીક્ષા તો કરવી જોઈએ. નહીં તો ઓડિશન નાય માનશે, અને ઓડિશન નાય માયનાનું કાંઈ ફળ નથી. ઓડિશનમાં તો એક વચ્ચે આવે છે, કોઈ વખત કોઈ વખત કોઈને આવે છે એવું બને છે. તો કોઈ ઘણા જણે સત્પુરુષ કરે અને બહારના ચિહ્નો એમ લાગતું હોય કે બરાબર છે તો ઓડિશન નાય પહેલા સ્વીકાર કરે. જેમ કે તમે મારા હિતે શું છો અને તમે મને એમ કહો કે ભાઈ તમને પરિચય નથી પણ અમને પરિચય છે, આ કોઈ મહાપુરુષ છે, જ્ઞાની છે, સત્પુરુષ છે, એમનો સંગ કરવા જેવો છે. તો પરીક્ષા કર્યા વિના પણ આસ્તિક્યતાથી વિચારવું, આસ્તિક્ય બુદ્ધિથી પરીક્ષા કરવી, એવો જે પ્રકાર છે ત્યાં એને ઓક્ષમના પણ એને ઉપકારી થાય છે. પણ ઓક્ષમનામાં રહેવું લાંબો સમય તે ઉપકારી નથી. ઔષધનામાં પણ સ્વીકાર થયો હોય તો એમની અંતરંગ પરિણતિ સુધી પહોંચવું જોઈએ, અને એ અંતરંગ પરિણતિ સુધી પહોંચવામાં પોતાની કેટલીક તૈયારી જોઈએ છે. સામાન્ય રીતે અધ્યાત્મ ચર્ચાનો વિષય એવો જેનો હોય કે ફરી ફરીને બધી વાતનો સરવાળો ટોટલ એક સિદ્ધાર્થમાં જે પદાર્થ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે એના ઉપર આવતો, એનું શ્રદ્ધાનું જોર એના ઉપર આવતું હોય, એવો જેનો પ્રકાર હોય ત્યાં એમ વિચારવું કે આ વાત કંઈક બરાબર મેળ થાય છે. એ વાતનો વિષય થયો. વાતના વિષયમાં એથી ફરક કરે તો કંઈક મેળ ખાતો નથી. કેમ કે તત્વદ્રષ્ટિ તો એ છે કે જે બીજાત્મ તત્વ છે એની દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, અનંત ગુણનું ધામ છે, નિદાન છે, એના એની દ્રષ્ટિ જેની છે એ સત્પુરુષ છે. તો એ દ્રષ્ટિ છે કે નહીં એમ એની દ્રષ્ટિ પકડવી છે ત્યારે એના વચનો, એની ચેષ્ટા એના જીવન ઉપરથી, પરિચય ઉપરથી, સહવાસ ઉપરથી પકડી શકાય છે. ઘનિષ્ઠ પરિચય કરવો જોઈએ, એના અંતેવા સુધી જવું જોઈએ અને એ રીતે વાતને સમજી લેવી જોઈએ. મિત્રોક્ષમનામાં આયુષ્ય વ્રત વ્યતીત થાય તો બહુ બહુ તો ભક્તિના પરિણામથી પુણ્ય બંધાણા હોય તેવો કરીને યોગ રહે, પણ ત્યાં યોગ ઓક્ષમના રહે તો ઓક્ષમનામાં તો ભક્તિના પણ પરિણામ કરે ને, ક્યારેક ભક્તિના પણ પરિણામ કરી દે છે. મને તો ખબર નહીં પડે કે ક્યારે મેં શું કરી, એટલે એ પરિણામનો ત્યાગ થવા અર્થે એને ઓળખાણ કરવી જ રહી. હવે જેને પોતાનું આત્મનિર્ભર કરવું છે એ જ ધ્યેય છે, એ જ ભાવના છે, એ જ ધ્યેય અને એ જ ભાવનાને પુષ્ટિ મળે છે કે નહીં, એવો રસ, એવા રસથી ભરપૂર જેમના પરિણામ અને વચન છે એ કેવી રીતે અજાણ્યા રહેશે? તમે કોઈ પણ વાત કરવા આવો તો તમારો અભિપ્રાય ન પકડી શકાય એવી વાત થોડી છે. ભલે તમે વખાણ કરો તો પણ ખબર પડે ત્યાંનો અભિપ્રાય શું છે, અને નિંદા કરો તો પણ અભિપ્રાય શું છે તો દૂર પકડી શકે છે, નથી પકડી શકતો. તો અહીંયા પણ આત્મહિતનો અભિપ્રાય જળવાય છે કે નહીં દરેક વાતમાં? બેન્સની પાસે એની ચર્ચાઓ ચાલેલી છે કે મુખ્ય પ્રશ્ન કર્યો, આમ હોય તો કેમ કરવું, કઈ હોય તો કેમ કરવું. આત્માર્થીએ પોતાની ભૂમિકાને છાજે એથી કોઈ વિશેષ મર્યાદા બહાર જઈને કાંઈ કરવાનું હોય નહીં. આ સીધી આજ્ઞા છે. અંદર અંદર કોઈ તોફાને ચડી જાય બીજું થઈ જાય કરવું છે. આત્માર્થીએ આત્માર્થીની યોગ્ય ભૂમિકામાં રહીને જ કરવાનું હોય, મર્યાદા છોડીને કાંઈ કરાય. એટલે સત્પુરુષની આજ્ઞા દીધી હોય છે, એના વચનો દીધા હોય છે કે એના આત્માર્થનું પોષણ મળે. આત્માર્થને છોડીને ગમે તે કરવાની વાત સત્પુરુષ પાસે કદી હોય નહીં એવું છે. વિશાળ વિષય છે, ઊંડો વિષય છે, પણ પોતે તૈયારી કરતા એને કાંઈ અબોધ હોય તો એ પોતાની જિજ્ઞાસામાંથી પ્રશ્ન ઉઠાવે તો એ વાત વધારે બહાર નીકળે છે, એ વિષય વધારે ખુલે છે. જનરલ વાત તો સામાન્ય જેટલી પ્રચલિત હોય એટલી આવે, કોઈ ખૂબે એટલી આવે તે કાલે. પણ વિષય એવો છે કે અહીંથી હિતનો માર્ગ અને અહિતનો માર્ગ અહીંથી નિશ્ચિત થાય છે. મોક્ષની ભૂમિકા માટે અનંતકાળ સુધી અહિતનો માર્ગ પકડીને આ જીવ પરિભ્રમણ કરતો કરતો અહીંયા પહોંચ્યો છે. હવે પાછો ફરીને સત્સંગ અને સત્પુરુષનો યોગ થયો છે તો હવે માર્ગ ભૂલવો કે માર્ગ ગમન કરવો એ પાછો પોતાને જ નિર્ણય કરવાનો વિષય છે. જો ભૂલો તો અનંતવાર કરેલી ભૂલનું પુનરાવર્તન પાછું અનંતવાર થઈ જતા વાર ઠેકાણા નહીં પડે. અને જો એકવાર ભૂલ સુધારી તો નિર્વાણ આત્મા છે, નિર્વાણ વિશેષ દૂર નથી. પછી આપણે કિંમત સમજીને જે કાંઈ કરવું ભરવું છે એ પૂરી ગંભીરતાથી ભરવું છે, જરાય છીછરા વિચારથી ચાલવું નથી. તો પોતાને અવશ્ય નિર્ણય હોવો જોઈએ, વિચાર હોવો જોઈએ, અને તરત ભૂલ ન થાય. નહીં તો ભૂલ થવું કરવાના હજાર ઠેકાણા છે, કરવું બહુ મુશ્કેલ છે. કે 10 વાત કરીને પણ ભૂલ નહીં થયું કે 10 વાતમાં પહેલા જેવી એવી કઈ વાત નથી. 10 વાત કરી પાત્રતા નથી, પણ એ 1 માં 10 નો સમાવેશ છે. અનુભવ પછી કરેલી આ વાત છે, તે પણ કઈ પરિશ્રમ કરવામાં બાકી રાખ્યું નથી. પણ સ્વચ્છંદે દિવસ બધો પરિશ્રમ અને મહેનત નહીં કરી છે, પણ સ્વચ્છંદે કરી છે. પછી સંતોષનો કોઈ યોગ મળ્યો છે અને ખ્યાલ આવ્યો છે ત્યારે આત્મહિતની લીધે કોઈ ભાવમાં એમણે સત્પુરુષના ચરણની ઉપાસના કરી છે ત્યારે એમને એ વિષયનું જ્ઞાન ખુલી ગયું છે. અને એ વિષયના અનેક તરફા સંખ્યાબંધ તરફા ખુલ્યા છે, એમણે પત્રમાં મોક્ષો અને વારંવાર ખોલ્યા છે. આવો પુરુષ કોઈ ભાગ્ય થાય એવો પુરુષ પંચમ કાળે થયેલો છે. એટલે કહું ને આજે 100 વર્ષે પણ એમની વાત શોધ મારે છે અને એમના અન્યાયી અંદર મત જાય છે એનું કારણ કે આજે 100 વર્ષે એમની અનુપસ્થિતિમાં એની વાત પહોંચ મારે છે એવી વાતો છે. નહીં, ઊંડાણ પકડી શકતા, ઊંડાણ પકડે તો ન્યાય થઈ જાય.
પણ હુમાન ન પકડી શકે એનું જીવન ફરે છે, તો હુમાન પકડે એનું શું થાય? જે એમની વાતનું ઊંડાણ નથી પકડી શકતા એને પણ ફેરફાર થઈ જાય છે, દિલ્હીમાં સંપ્રદાય છૂટી જાય છે, આગ્રહ છૂટી જાય છે, આ કે છે સાચું છે હું નથી ખબર કરે છે, હું નથી પકડી શકતો એમને, આજ સુધી એમને જે કહ્યું છે એની ગમતા નથી પકડાતી, પણ કે છે એ બરાબર છે કે અંદરથી આત્માને વિશ્વાસ આવે છે એ પણ એક સારું ચિહ્ન છે, દુર્ગતિમાં જતા કંઈક બચે છે એને આગળ વધવાની જગ્યા છે, સંપ્રદાયમાં કોઈ હશે એને આગળ વધવાની જગ્યા નથી, એમ છે વાત કરી છે પામુ વસ્તુ ને સત્પુરુષ ને પરમેશ્વર ની નજરે જોવામાં આવે છે કે નહીં? મારા આત્માને આ સત્પુરુષ પરમેશ્વર ના સ્થાને દેખાય છે કે નહીં? બસ આ એક તપાસનું છે, આ મોક્ષ પરમ ધર્મ છે. આ જગ્યા આવે એના હૃદય સુધી પહોંચી જાય. આ જે સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વર છે એમની દેશ ના મળે તો આ દીવ એ તો ઉતરાક્ષ છે, ત્યાં દેશ ના મળે તો આ દીવનો ઉદ્ધાર થઈ જાય એવું નિમિત્તત્વ દર્ગ્રંથગુરુમાં છે, એવું નિમિત્તત્વ વિદ્યમાન સત્પુરુષમાં છે. ત્રણ એના જીવંત પાત્ર છે, આનંદ છે એ જીવંત પાત્ર નથી, જીવંત એટલો પાત્ર. એટલે પરમેશ્વર બુદ્ધિ આવી જાય ત્યારે સમજો કે હવે સત્પુરુષ ઓળખાય, નહીં તો સત્પુરુષ ઓળખાણા નથી એ એનો આંખ છે. અને ત્યાં સુધી જે ભાવે જે યોગ્યતાએ જે પ્રકારે એમના ચરણમાં રહેવાનો પ્રકાર ઉત્પન્ન થાય એ ન થાય ત્યાં સુધી ન થાય, નહીં તો થાય. બસ આ પ્રમાણે એ ચિહ્ન છે, લક્ષણ છે આ વિશે.